भाइयों, आज मैं अपने व्याख्याता छे भाई वसंत भाई खोखाणी राजकोट थी पधारे छे। अपनी व्याख्यान माला में अगौ आवी गया छे। आ वर्षे खास एमने मैं निमंत्रण आप्यु हतु एटला माटे के कृपाळु देव श्रीमद राजचंद्र એમની જન્મની આ 1700 વર્ષની જયંતિ છે। વિક્રમ સંવત 1924માં કૃપાળુદેવનો જન્મ થયો અને આ 125મું વર્ષ ચાલે છે, જે કાર્તિક પૂર્ણિમાએ પૂરું થશે। એ વિષય પર બોલવા માટે અધિકારી વ્યક્તિ કોણ એનો જ્યારે વિચાર કરીએ ત્યારે દેખીતું છે કે વસંતભાઈ ઉપર આપણી નજર પડે। રાજકોટમાં નાગરિક બેંકમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કેટલાક વર્ષ સેવા આપ્યા પછી તેઓ નિવૃત્ત થયા છે। નિવૃત્તિનો કાળ સ્વાધ્યાય વગેરેમાં તેઓ પસાર કરે છે। આ વખતે તેઓ બોલવાના છે પૂર્ણયુગના યોગીન્દ્ર શ્રીમદ રાજચંદ્ર, એ વિષય ઉપર એમનું વ્યાખ્યાન શરૂ કરવા હું વિનંતી કરું છું શ્રી વસંતભાઈ ખોખાણી।
અરહંતો મંગલં નિત્યં સિદ્ધા જગતિ મંગલં મંગલં સાધવ સર્વે જૈન ધર્મોસ્તુ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ મહાદેવ્યાકુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ રાજચંદ્ર મહં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં
પરમ કૃપાળુ દેવના જન્મની 125મા વર્ષમાં કૃપાળુ દેવની આ યોગ ભૂમિમાં એમના વિશે થોડા શબ્દોનો વિચાર કરવાનું મને ભાગ્ય પ્રાપ્ત થયું છે, એ બદલ મુંબઈ જૈન યુવક સંઘના આભાર સાથે આપણી વાતનો પ્રારંભ કરીએ। જગતની અંદર પરબ્રહ્મની વાતો કરનારા તો ઘણા આવી ગયા છે, પણ પરબ્રહ્મને વિસ્તારનારા અને તેની સ્વરૂપની પ્રાપ્તિને પ્રાપ્ત કરનારા કોઈ વિરલ હોય છે। એમાં પણ જેમને ઉદયમાં ત્યાગ પ્રાપ્ત થયો હોય અને સાધનાના માર્ગમાં પ્રગતિ કરી હોય એવા ચરિત્રો પણ આ દેશની અંદર અસંખ્યાત છે, પરંતુ પ્રારબ્ધના ઉદયની અંદર સંસાર પ્રાપ્ત થયો હોય અને સંસારમાં રહીને સંસાર પર જેણે જય કર્યો હોય એવા પુરુષો તો વિરલ હોય છે। એમાંનું એક અદ્ભુત આ કાળનું લોકોત્તર ચરિત્ર એટલે પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રદેવ 7 વર્ષની ઉંમરે જાતિ સ્મરણ જ્ઞાન થતા કોઈ એવી દશા પ્રાપ્ત થઈ, ભગવાન વેદ સાથે અનુસંધાન થઈ ગયું, 800-800 ભાવના વચ્ચેના અંતરાય દૂર થયા, પૂર્વેની સાધના આરાધકપણું પૂર્વેનો યોગ જાગૃત થયા, તીવ્ર વૈરાગ્ય જાગ્યો અને કૃપાળુદેવની અંદર અતિન્દ્રિય શક્તિઓએ દેખા દીધી. શીઘ્ર કવિત્વ, 8 વર્ષની ઉંમરની અંદર મહાભારત રામાયણ પદ્યમાં રચી નાખવા, કોઈ પણ વિષય ઉપર તાત્કાલિક કાવ્ય રચના કરી આપવી. કૃપાળુદેવ બેઠા છે ને એકવાર વડાના કારભારી આવ્યા, એમના મનની અંદર એક પ્રકારના કાવ્યનો કંઈ એમને એક ભાવ હતો કે આવું કાવ્ય, અને એને જાણ્યું હતું કે કંઈ કૃપાળુદેવ આવી કાવ્ય બનાવી શકે છે, એટલે એમના મનોભાવ ઉપરથી જ કૃપાળુદેવે એમને શબ્દો આપવાના શરૂ કર્યા. વાતચીતની અંદર એક શબ્દ આપે, વળી વાતચીત ચાલે બીજો શબ્દ આપે, ત્રીજો આપે, એ બધા આપીને પછી કહ્યું કે આ બધા ગોઠવી કાઢો હવે. જેમને જે છંદમાં જે પ્રકારનું કાવ્ય જોઈતું હતું તે કાવ્ય પ્રાપ્ત થયું. આવું અદભુત કવિત્વ જેમની પાસે હતું, અદભુત સ્મરણ શક્તિ હતી. એ કહેતા કે કોઈ એક વાર વાત કહે એટલે અમારે ફરી વાર એમને માટે થઈને વિચાર ન કરવો પડે. પ્રોફેસર રવજીભાઈ એમને પ્રશ્ન કરેલો કે એક કલાકમાં કેટલું સ્મરણ રહી શકે, તો એક કલાકમાં 5000 શ્લોકોનું અમને સ્મરણ રહી શકે, અને કહ્યું કે તમે કોઈ પણ ભાષાના કોઈ પણ ધર્મગ્રંથના સ્લો શ્લોક એક પછી એક બોલી જાઓ અને અનુક્રમે જ તે ફરી કહી આપવાની શક્તિ આ ધરાવે છે. આવું અચિંત્ય સામર્થ્ય એમની અંદર હતું. તો સ્મરણ શક્તિ અદભુત હતી, અવધાન શક્તિ તો જગતની અંદર પ્રયોગ થઈ ગયા, અષ્ટાવધાનથી માંડીને શતાવધાન સુધીના જુદા જુદા પ્રયોગોમાં, અને છેલ્લે મુંબઈ નગરીની અંદર તો 2 પ્રયોગો સર ચાર્લ્સ સર્જન્સ મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ અને પીટરસન એ સમયના વાઇસરોયના પ્રતિનિધિની રૂબરૂમાં, અહીંયા શતાવધાનના અદભુત પ્રયોગો થયા. પહેલા પ્રયોગ પછી બીજા પ્રયોગની તો કઠિનતા હતી, કેમ કે દેશ વિદેશના વિદેશના બધા વિદ્વાનો આવેલા, અને એ લોકોએ પોતાના ધર્મગ્રંથોના પ્રાકૃત જે ગાથાઓ રૂચાઓ જે કંઈ સ્તવનો હશે એના કડીના શબ્દો તોડી તોડીને એમને આપ્યા હતા, અને એ સૌના અનેક પ્રયોગોની અંદર એ બધા જ શ્લોકો એમને યથા તથ્ય કહ્યા. એટલી બધી અવધાનની ધારણા શક્તિ પણ એમની અદભુત હતી, એમની ઇન્દ્રિયો શક્તિ પણ એમની અદભુત હતી. એ કહે કે અમે અમારા એક એક શરીરના છિદ્રના રોમે રોમ જોઈ શકીએ છીએ. ઉત્તર સંડાની અંદર ચાલવા સાંજે ફરવા નીકળ્યા છે, મોતીલાલ આગળ ચાલે છે, સંધ્યાકાળ થઈ ગયો છે, અંધારું છે, મોતીલાલ ઝડપથી આગળ ચાલે છે, પાછળ કૃપાળુદેવ છે, અને મોતીભાઈએ એના સ્મરણ નોંધમાં લખ્યું છે કે લગભગ અમારા બે વચ્ચે 100 ફૂટનું છેટું હતું, ત્યાં કૃપાળુદેવે બૂમ પાડી, મોતીલાલ ઉભા રહો, પેલા સર્પને જવા દો. રસ્તા ઉપર બાજુમાંથી ઘાસને જે હતું એમાંથી સર્પ રસ્તા ઉપર પસાર કરી નીકળી ગયો. મોતીલાલે જોયું કે મને પણ જે ખબર ન પડી, એવી એમની ચક્ષુ ઇન્દ્રિય હતી, એવી એમની ઘ્રણેન્દ્રિય હતી. પંડિત લાલન આવ્યા, પંડિત લાલનને કે લાલન અમે તો અહીંયા રૂમમાં બેઠા બેઠા નાક વડે જમીએ છીએ, 40 ફૂટ દૂર રસોડું હતું, અને કહ્યું કે તમે કેવી રીતે જમો છો, તો કે બધી જ વાનગી જમું છું, નામ લખી લો બધી વાનગીના, એ બધી વાનગીના નામ લખી લીધા. લાલન સાહેબ રસોડામાં ગયા અને એને કન્ફર્મ કર્યું, એકો એક વાનગી એ જ પ્રકારની બનાવેલી હતી, આવી એમની ઘ્રણેન્દ્રિયની શક્તિ હતી. એમની સ્પર્શેન્દ્રિય શક્તિ, એમની આંખે પાટા બાંધી અને જુદા જુદા ગ્રંથ આપવામાં આવ્યા, એ ગ્રંથના નામ કહેવામાં આવ્યા, પછી ઢગલામાંથી કહેવામાં આવ્યું કે ભાઈ આમાંથી આ ગ્રંથ આપો તો એ ગ્રંથ આપે, જે ગ્રંથ હોય એ જોઈને એના સ્પર્શ ઉપરથી એ ગ્રંથની અંદર કયા નામ છે તે કહે. અનેક પ્રકારની અતિન્દ્રિય શક્તિઓ આ પુરુષની અંદર હતી, પણ દેવાગમ સ્તોત્રની અંદર સંત ભદ્રાચાર્યએ એક સુંદર મજાનો શ્લોક લખ્યો છે, એમાં એક ભાવ એવો આવે છે કે સમવસણમાં બિરાજનાર તીર્થંકર પરમાત્મા એક કંઈ એવા ભાવથી કહી રહ્યા છે, હે જગતના જીવો, તમે જુઓ અમારા અષ્ટ પ્રાતિહાર્ય જે છે એની ભવ્યતા જુઓ, અમારા સમવસ્ત્રની ભવ્યતા જુઓ, અમારી જે વિભૂતિઓ છે તેને જુઓ, ત્યારે એની સામે ત્રાળ નાખીને આ આચાર્ય પડકાર કરીને કહે છે કે હે દેવાધિદેવ, શું તારું આ સમવસ્ત્રની રચના, દેવોનું આવવું, આકાશમાં ગમન કરવું, ચામરોથી વિંઝાવવું, છત્રોનું ધારણ કરવું, દિવ્ય ધ્વનિ થવી, પુષ્પોની વૃષ્ટિ થવી, એટલા માટે અમે તને નમસ્કાર કરીએ છીએ? અરે આવી માયા જાળ તો માયાવી ઇન્દ્રજાળિયા પણ રચી રાખે છે, પણ હે દેવાધિદેવ, અમે તો તને એટલા માટે નમસ્કાર કરીએ છીએ કે તારી વિતરાગતાને નમસ્કાર છે, આ બધાથી પર રહેલી તારી અદભુત વિતરાગતા છે એને નમસ્કાર છે. એમ જ્યારે કૃપાળુદેવના જીવનની અંદરની આપણને કોઈ ભાવ આવે છે, ત્યારે કૃપાળુદેવની કોઈ આ અતિન્દ્રિય શક્તિઓ છે, આ કાળની અંદર એવી શક્તિ કે તે સમયના સર ચાર્લ્સે કહ્યું કે વિશ્વભરના અવનીના પટમાં આવો 18 વર્ષનો કોઈ યુવાન હોય એ આજના ઇતિહાસમાં છે નહીં. બ્રિટિશ સલ્તનત તરફથી તમારી વ્યવસ્થા થાય છે અને તમે યુરોપના દેશોમાં આવો અને તમારી શક્તિનો પરિચય આપો. ઉગતી યુવાની છે અને સામે કેટલું અઢળક ધનની પ્રાપ્તિ કરી શકાય એમ છે, લક્ષ્મીનો યોગ પ્રાપ્ત થાય છે, યશ નામનાનો યોગ પ્રાપ્ત થાય છે, ત્યારે એ પુરુષ એ બધા જ યોગોને, એ બધી જ અતિન્દ્રિય શક્તિઓને એવી સમાવે છે. મુંબઈની અંદર કેટલા બધા જ્યોતિષીઓનો પરિચય થાય છે અને જ્યોતિષના જ્ઞાનની અંદર એવી પારંગત પણ બતાવે છે કે છે કે અમારા આખા જ્યોતિષીઓના સંપ્રદાયની અંદર એક જ વ્યક્તિ છે કે જેને અવરો જ્યોતિષ યોગ આવડે છે, બનારસમાં છે, અને એ વ્યક્તિ પણ આ બતાવે છે જો આ હોય તો કરોડો રૂપિયા કમાઈ શકાય એવું છે, પણ આ પુરુષ કહે છે કે બસ બધી શક્તિઓને સમાવી છે. કૃપાળુદેવની અનેક પ્રકારની અતિન્દ્રિયની શક્તિની વાતો, એમનું જાતિસ્મરણ જ્ઞાન, એમને સામાના ભાવો જાણી લેવાની એમની અદભુત શક્તિ, દૂર વસ્તુ બને છે એ જાણી લેવાની એમની શક્તિ, મોરબીમાં બેઠા હોય અને તરત જ કહે કે જાઓ ગાડી વાંકાનેરથી નીકળી છે અને વમાણિયા જવા માટે થઈ અને કાવીઠાના જવરશેઠ શેઠનું ફેમિલી હશે ત્યાં 24 લોકો આવ્યા છે, અહીંયા રસોઈ તૈયાર કરાવે છે અને કે સ્ટેશન ઉપરથી ઉતારી લો, પણ ઓલા કહે છે કે ચાલો તો કે અમે તો વમાણિયા જઈએ છીએ, કે ના કૃપાળુદેવ અહીંયા મોરબીમાં બિરાજે છે. તો કે કોણે તમને કહ્યું? તો કે ભગવાને જ અમને મોકલ્યા છે અને બધી જ ગોઠવણ થઈ ગઈ છે. મોરબીના ન્યાયાધીશને પણ કહ્યું કે જુઓ મને મળવા માટે 2 લોકો કચ્છથી આવે છે, હેમરાજભાઈ માલદેવભાઈ 12 વર્ષની ઉંમર અને રાજકોટમાં સામે તેડવા જાય, ધારસીભાઈ નગરની વ્યવસ્થા થાય, અને પેલા તો કે છે અમે કચ્છથી નીકળ્યા છીએ સાંઢણી ઉપર, વવાણિયા ગયા તો ખબર પડી કે આપ મોરબી ગયા છો, મોરબી ગયા તો ખબર પડી કે આપ રાજકોટ ગયા છો, ત્યારે કોઈ કોમ્યુનિકેશન કે STD તો હતી નહીં, એટલે એ લોકો જયારે રાજકોટ આવે ત્યારે એમની બધી જ વ્યવસ્થા કરીને સામે તેડવા જાય અને કે આત્માની અનંત શક્તિઓ છે તે વડે અમે જાણીએ છીએ. આવા અનેક પ્રકારના શક્તિના પ્રયોગો વચ્ચે આપણા નમસ્કાર તો કૃપાળુદેવની નિર્ગ્રંથતા અંતરંગની, ચિત્તની અંદર રહેલો અપૂર્વ વૈરાગ્ય છે, ચિત્તમાં રહેલી જે અસંગતા છે એ અદ્વિતીય છે, અજોડ છે. કૃપાળુદેવને પેરેલલ જેને કહીએ, કોઈ ચરિત્ર શોધવું એ આ કાળની અંદર દુર્લભ છે. એમણે પોતે જ એક જગ્યાએ લખ્યું છે, ઘણા ઘણા જ્ઞાની પુરુષો થયા છે, સૌને વંદના છે, પણ અમારા જેવો બળવાન ઉપાધિ યોગ અને અમારા જેવી અદભુત ચિત્તની ઉદાસીનતા અને અસંગતા કોઈને પ્રાપ્ત થઈ નથી. સંસારમાં રહીને પ્રાપ્ત યોગ જે થાય એની અંદર યોગની સાધના શરૂ કરવી, 19 વર્ષની ઉંમરે શક્તિઓ પ્રાપ્ત થવી એ તો અદભુતતા છે, પણ એથી 100 વિશેષ અદભુતતા છે આવેલી શક્તિઓને સમાવી દેવી, લબ્ધિઓને સમાવી દેવી, ચમત્કાર બતાવીને યોગ સિદ્ધ કરવો તે યોગીઓનું લક્ષણ નથી. યોગીઓનો તો સાચો યોગ તો એ છે, મોક્ષેણ યોજત તદ યોગઃ, જે ક્રિયા મોક્ષની સાથે આત્માનું જોડાણ કરે એને યોગ કહેવાય છે. અને મોક્ષ જેણે થોડા સમયની અંદર લાંબા કાળની સાધનાને સિદ્ધ કરવી હોય, પૂર્ણતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવું હોય, એના પુરુષાર્થમાં તીવ્રતા અને ઉગ્રતા કેટલી હોય. પૂજ્ય યશો વિજયજી મહારાજ સાહેબે જ્ઞાનસાર અષ્ટકની રચના કરી અને એમાં પહેલો યોગ પૂર્ણતાનો યોગ આપ્યો. સાધનાની શરૂઆત પૂર્ણતાના લક્ષ્ય થવી જોઈએ. જો પૂર્ણતાનું લક્ષ્ય ન હોય તો સાધનાના પુરુષાર્થ મંદ પડે છે, અથવા તો જે જીવનમાં જે વાતમાં લક્ષ્ય ન હોય તે લક્ષ્ય વિનાના બાણની પેઠે આપણા બધા જ સાધનો, આપણો બધો જ ધર્મ વ્યાપાર નિષ્ફળ જાય છે. એટલે પૂર્ણતાના યોગમાં ઉપાધ્યાયજી મહારાજ કહે છે, અપૂર્ણ પૂર્ણતામિતિ પુણ્યમાણસ્તુ હિયતે પૂર્ણાનંદમ સ્વભાવોયમ જગદભૂત દાયક. ઓહો, જેમ જેમ ઇન્દ્રિય વિષયોની અપૂર્ણતા થતી જાય છે તેમ જ્ઞાનનો પૂર્ણાનંદ સ્વભાવે જ્ઞાનની પૂર્ણતા પ્રાપ્ત થતી જાય છે. અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ, અંધકારથી પ્રકાશ તરફ આ જવાનો યોગ એ પૂર્ણ યોગની સાધના છે. લક્ષમાં જ્યાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે એટલે પુરુષાર્થને કોઈ સીમા હોતી નથી, પુરુષાર્થ અસીમ બને છે. લક્ષ્ય વિનાની પ્રવૃત્તિનું કોઈ મહત્વ નથી અને સમગ્ર ધર્મ વ્યાપારનું ધ્યેય સાધનાની પૂર્ણતા છે, લક્ષ્યની પૂર્ણતા છે. કૃપાળુ દેવને જીવનની અંદર લક્ષ્ય થઈ ગયો હતો. જ્યારથી જાતિસ્મરણ જ્ઞાન થયું ત્યારથી પોતાના અધૂરો રહેલા યોગની સાથે એમનું અનુસંધાન થઈ ગયું અને વૈરાગ્યની ધારા એવી પ્રબળ વહી કે મોક્ષમાળાની રચના કરવાની સાથોસાથ આ પુરુષે મુંબઈની અંદર પોતે જોયું કે હવે શું કરવું. આ એક વ્યક્તિ એવી છે કે જેને એના જ્ઞાનમાં આત્માની સાથે જોડાયેલા કર્મો દેખાય છે. એટલે તરત જ કહે છે, સત્તામાં પડેલા કર્મ તરફ દ્રષ્ટિ કરતા તો હાલ છૂટી શકાય એમ નથી. જીવનની સંધ્યાના સમયે જ્યારે આયુષ્યનો યોગ પૂર્ણ થવા આવે છે ત્યારે આ પુરુષ કહે છે, માથે ઘણો બોજો રહ્યો હતો તે અલ્પકાળમાં વેદી લેવાય તે માટે બળવાનપણે પ્રગટના કરતા પગે નિકાચે થાક ગ્રહણ કર્યો, સહરાનું રણ સંપ્રાપ્ત થયું. ઘણો બોજો હતો, બોજો શેનો? કર્મનો. સત્તામાં પડેલા કર્મ તરફ દ્રષ્ટિ જાય છે. ફરી પુરુષાર્થ ઉપાડે છે એટલે ઉદયગત બધું સંભાળવાનું શરૂ કરે છે અને પુરુષાર્થ ઉપાડતા ઉપાડતા ફરી જ્યારે સૌભાગભાઈ મુનિશ્રી લલુજી સ્વામી એમની સાથે પત્રદ્વારમાં લખે છે, હવે સાહેબ આપનો સમાગમનો વિરોહ અમારાથી સહન થતો નથી, આપ ક્યારે નિવૃત્તિ લેશો જેથી અમને સતત સમાગમ સત્પુરુષનો થાય? તો એમણે લખ્યું એક જગ્યાએ 25મા વર્ષ પછીના પત્રમાં કે હજુ સત્તામાં પડેલા કર્મો તરફ દ્રષ્ટિ દેતા દોઢેક વર્ષ સુધી આવો જોગ બને એમ નથી. પછી લખ્યું, હવે આ મુંબઈની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થવા માટે 6 મહિના અને 8 દિવસ બાકી છે. આ બધું, આટલો બધો સાહેબ જ્ઞાન યોગ અને આપને વેપાર અને ઉપાધિ? એને જવાબ લખ્યો, ઉપાધિ કરાય છે તે વેદવા યોગ્ય પ્રારબ્ધ અર્થે, જે કંઈ ઉદયમાં આવે તે અવિસંવાદ અવિસમ પરિણામે વેદવું તે જ્ઞાનીનું બોધન અમારે વિશે નિશ્ચળ છે. જે પ્રવૃત્તિ ઉદયમાં છે તે ન છોડી શકાય તેવી છે. 2-3 ઉદય વ્યવહાર એવા છે કે જે ભોગવ્યે જ નિવૃત્ત થાય એવા છે. વિશેષ કાળની સ્થિતિમાંથી અલ્પકાળમાં વેદી શકાય નહીં તેવા છે, તે કારણે મૂર્ખની પેઠે વ્યવહાર ભજીએ છીએ. રાત્રિ દિવસ પરમાર્થનું ચિંતન રહે છે, અહોરાત્ર સૂતા જાગતા બેઠતા ઉડતા ખાતા પીતા, શયન એ ભોગ એ નિંદ્રા એ ચલન એ અભ્યાસ એ સ્વાધ્યાય એ વ્યાપાર એ, ક્યાંય મન શાંતિ પામતું નથી, આ જગતમાં સાતું નથી, મન વિરામ પામતું નથી. જગતના સર્વ પદાર્થમાંથી અમારી એટલી બધી ઉદાસીનતાથી, પરમ ઉદાસીનતાથી અમે આ જગતમાં રહીએ છીએ તે સાવ સોનાનું થાય તોય અમારે મન તો તૃણવત છે. આ જે કાંઈ વેપાર કરાય છે તે તો અમે પરીક્ષાના કારણના યોગથી કરીએ છીએ, જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે. કારણ કે આટલો બધો આત્માનો અમારો ઉપયોગ હોવા છતાં કંઈક કંઈક વ્યવહારની પ્રવૃત્તિમાં માંડ માંડ પ્રવર્તન થાય છે તે કરીએ છીએ, કંઈક કંઈક ખાવા પીવાના પ્રવર્તન કરીએ છીએ, પણ અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ યાદ આવે છે. દશા આ યોગીન્દ્ર યોગની દશા, જીવનમાં મોક્ષ સાથે જીવનો સંકલ્પથી જ્યારે જીવ બંધાય છે ત્યારે જીવનની સમગ્ર ચર્યા યોગ બને છે, જીવનની પ્રત્યેક ક્રિયા યોગ બની જાય છે. અને આ જ યોગી છે જે સતત મોક્ષ તરફ ગતિ કરે છે. એનો શ્વાસ નિશ્વાસથી માંડી એને એના જીવનના પ્રત્યેક આચાર પ્રત્યેક ક્રિયા પળે પળે ક્ષણે ક્ષણે સમયે સમયે મોક્ષ માર્ગમાં અનન્ય પ્રેમે પ્રવર્તન કરવું આ યોગીનું લક્ષણ છે. આને યોગ કહેવાય છે. જેમ એક કવિએ એના ભાવની અંદર કહ્યું છે,
આત્મમાં જે રહે આત્મમાં જે વહે આત્મની મસ્તી દિન રાત માણે, આત્મથી આત્મમાં નિત્ય પરિતૃપ્ત જે તેહને કર્મ ઈચ્છાન તાણે, આત્મવિજ્ઞાનના હિંચ કે હિંચતા સચ્ચિદાનંદની તલપ લાગી, બહિર્વૃત્તિ ગઈ આત્મવૃત્તિ રહી તેજ જ્ઞાની અને તેજ યોગી.
ક્ષણવાર પણ આત્માનું વિસ્મરણ થતું નથી, લોભના હેતુથી વેપાર આદિ પ્રવૃત્તિ નથી, જગત કંઈ લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ દેવાને માટે થઈ રહી છે. વૈરાગ્ય તો એવો રહે છે કે ઘણું કરીને ઘરમાં કે વનમાં કોઈ ભેદ રહેતો નથી. હાલ જે પ્રવૃત્તિ જોગમાં રહીએ છીએ તે તો પરીક્ષાના કારણથી રહીએ છીએ, પણ આત્મદ્રષ્ટિનું અખંડપણું એથી બાધા પામતું નથી. આ પુરુષના વચનને જોઈએ. આત્માએ તો અલખની લેમાં પ્રવેશ કર્યો છે અને તન્મય યોગમાં પ્રવેશ કર્યો છે. આ શરીર મન અને વચનના બહારના યોગો એનાથી પ્રવેશ કરવો એ કંઈ ક્રિયા કર્યા કરે છે. એટલે કહે છે કે આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે, આ કાયા સંસારમાં છે અને દેહ કંઈક આભાસે ક્રિયા કર્યા કરે છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની પૂર્ણ પ્રતીતિ હોવાને લીધે છે. અનવકાશ એવું આત્મ સ્વરૂપ વર્તે છે જેમાં પ્રારબ્ધ ઉદય સિવાય બીજો કોઈ અવકાશ નથી. જ્યારે જીવનની અંદર લાગે કે ઓહો, જે શ્રીમદ રાજચંદ્રજીની વાત કરીએ છીએ, જગતના જીવો અનાદિકાળથી સંપ્રદાયના અને મતાંધના મોહાંધની અંદર પડેલા, આંખની સામે બાહ્ય ચિંગ બાહ્ય વેશ બાહ્ય લિંગથી જ જ્ઞાનીને ઓળખવા નીકળેલા એવા આપણે, જ્ઞાનીનું અંતરંગનું સ્વરૂપ ઓળખી શકતા નથી, જ્ઞાનીની અંતરંગ નિરખર એની નિર્ગ્રંથતાને નિરખી શકતા નથી. આપણું કંભાગ્ય એ છે કે આપણને વૃત્તિ તરફ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય તો બાહ્ય છે એટલે આપણને તો કૃપાળુ દેવમાં બાહ્ય પરિગ્રહ દેખાય છે. ઓહો આ તો ગ્રહસ્થ હતા, ઓહો આ તો વૈશ્ય વેશે હતા. કૃપાળુ દેવ કહે છે કે અમને તમે જે રૂપે જોશો તે રીતે તમે અમને ઓળખશો, અને જે રૂપે ઓળખશો તે રૂપે તમે તે સ્વરૂપ પામશો. જો અમને ગ્રસ્ત ગણશો તો ગ્રસ્ત રીતે અમે ઓળખાશો, પણ જો તમે અમને સત્પુરુષ તરીકે જોશો તો સત્પુરુષ તરીકે એના સત્પુરુષત્વને તમે પામી શકશો. એ જ રીતે પુરુષ ઓળખાશે. પરિગ્રહ છે એ જ્યારે ઈચ્છાના આધાર ઉપર કષાયના આધાર ઉપર પરિગ્રહ છે એને પરિગ્રહ કહ્યો છે. જ્ઞાનીઓએ તો વસ્તુ અને પદાર્થ તરફના મૂર્છા ભાવને પરિગ્રહ કહ્યો છે. કૃપાળુદેવને તો જેમ મુનિને 22 પરિસહ સમ કરવાના હોય છે, મુનિ જીવન લીધા પછી સર્વ વિરતિમાં ગયા પછી 22 પ્રકારના પરિસહ આવે છે, ક્ષુધા પરિષય, શીત પરિષય, ઉષ્ણ પરિષય, તૃષા પરિષય ઇત્યાદિ ઇત્યાદિ. પણ આ અદભુત યોગીન્દ્રને તો જીવનમાં ગ્રહવાસ જ પરિસહ રૂપે આવ્યો, હજુ સર્વ વિરતિ લેતા પહેલા પરિષય ઉત્પન્ન થયા, એને તો પરિગ્રહ એ પણ પરિસહ છે. એટલે ઉદય પ્રાપ્ત પરિસહ કશાયને આધીન નહીં, ઈચ્છાથી નહીં, સ્વેચ્છાથી નહીં. પૂજ્ય મહાત્માજીએ કહ્યું કે એમની સાથે હું 2 વર્ષ રહ્યો, એ 2 વર્ષના સંપૂર્ણ ગાળાની અંદર મેં એમની અદભુત સ્થિતિ જોઈ. જગતની કોઈ પણ વસ્તુ પ્રત્યે એમને મેં મોહબુદ્ધિથી એમના તરફ જોયું હોય એવું એમનું મેં ક્યારેય જોયું નથી. એવો અનાસક્ત પુરુષ લાખોના સોદા કરે અને બીજી જ પળની અંદર કોઈ ગહન અધ્યાત્મનું પુસ્તક લે અથવા એવી કોઈ વાતની ચર્ચા કરે અથવા પોતાની નોંધ પોટીની અંદર અદ્ભુત એ શાસ્ત્રના તત્વોનું નોંધ કરતા હોય, આની જાત વેપારીની નથી, વિતરાગીની છે. અપૂર્વ અવસરની ગાથાઓમાં જે વૈરાગ્યનું વર્ણન એમણે કર્યું છે તે વૈરાગ્ય મેં તો એમના જીવનમાં 2 વર્ષ સુધી હું લગભગ રોજે રોજ મળ્યો છું. ગાંધીજી કહે છે રોજે રોજ મળ્યો છું. મારા અનુભવમાં મેં એમના જીવનમાં એ વૈરાગ્યને નિતરતો જોયો છે, નિતરતો જોયો છે. જોનારની દ્રષ્ટિ જોઈએ.
દેહ માત્ર તે સંયમ હે તું હોય જો અન્ય કારણે અન્ય કશો કલ્પે નહીં. દેહે પણ કિંચિત મૂર્છાનવ જોયે જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
કેવી અદભુત દશા છે. અમારે તો માત્ર એક દેહની જ જરૂર છે, બાકી કાંઈ જરૂર નથી. શું કામ? એ દેહ થકી જ આ સાધના કરવી છે. સંયમના હેતુ સિવાય દેહની જરૂર નથી. આત્માને લાગેલા કર્મોને વિદારી નાખવા છે, વેદવા યોગ્ય પ્રારબ્ધને નિવૃત્ત કરવું છે. માટે બળવાનપણે વેદીએ છે. અમે કોઈ પણ રીતે સકામપણે આ સંસારમાં નથી. પણ જે પ્રારબ્ધ ઉદયની અંદર છે તે વેદવા સિવાય નિવૃત્ત થાય તેવું નથી, માટે એને બળવાનપણે વેદીએ છે. તે સિવાય બીજો કોઈ લક્ષ્ય નથી. ધારીએ તો હમણાં આ બધું સમેટીને નીકળી જઈએ, પણ તેથી મુક્તિ નથી. કર્મને તો પોતાના આત્માની સાથે લાગેલા કર્મને તો આ પુરુષ જુએ છે, કર્મનો હિસાબ કરે છે, અને સાથોસાથ કર્મની પ્રકૃતિને પણ જાણે છે કે મારા આત્મા સાથે હવે કેટલો સ્ટોક બાકી રહ્યો છે, હવે કેટલા બાકી છે, અને જે બાકી છે તે કઈ પ્રકૃતિના છે. એમણે એટલા માટે જ કહ્યું કે 2-3 પ્રકારનો ઉદયનો વ્યવહાર એવો છે કે અલ્પકાળમાં લાવી શકાય એમ નથી. નહીં તો આમણે તો આ યોગીન્દ્ર, આ મહાયોગીન્દ્ર આપણે કહીએ છીએ, એનું કારણ કે એમણે સત્તામાં પડેલા કર્મોને ખેંચી ખેંચીને લાવ્યા છે અને નિશ્ચય કર્યો છે આ દેહે જ મારે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. કારણ કે આ પૂર્ણ યોગનો યોગીન્દ્ર છે, અને પૂર્ણતા સિવાય બીજું લક્ષ્ય નથી. ગ્રંથિ ભેદ થયો છે અને આત્મા જ્ઞાન પામ્યો છે તે નિશય છે. 3 કાળની અંદર તે વાત સત્ય છે અને છેવટનું અનુભવાયું છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે. કેવળ જ્ઞાન સુધીની મહેનત અલેખે નહીં જાય. અને જે બાકી છે તે કઈ પ્રકૃતિના છે. એમણે એટલા માટે જ કહ્યું કે 2-3 પ્રકારનો ઉદયનો વ્યવહાર એવો છે કે અલ્પકાળમાં લાવી શકાય એમ નથી. નહીં તો આમણે તો આ યોગીન્દ્ર, આ મહાયોગીન્દ્ર આપણે કહીએ છીએ, એનું કારણ કે એમણે સત્તામાં પડેલા કર્મોને ખેંચી ખેંચીને લાવ્યા છે અને નિશ્ચય કર્યો છે આ દેહે જ મારે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. કારણ કે આ પૂર્ણ યોગનો યોગેન્દ્ર છે અને પૂર્ણતા સિવાય બીજું લક્ષ નથી. ગ્રંથિ ભેદ થયો છે અને આત્મા જ્ઞાન પામ્યો છે તે નિશાન છે. ત્રણ કાળની અંદર તે વાત સત્ય છે અને છેવટનું અનુભવાયું છે. પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું છે. કેવળ જ્ઞાન સુધીની મહેનત અલેખે નહીં જાય. પૂર્ણ યોગનો આરાધક છે શ્રીમદ રાજચંદ્ર. જૈન દર્શનની દ્રષ્ટિએ જે યોગ અને જે પૂર્ણતાની કલ્પના છે, પૂર્ણ વિતરાગ એમણે લખ્યું, દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે છે એવો અમારો નિશ્ચલ અનુભવ છે. અનુભવ પૂજ્ય ગાંધીજીએ કહ્યું તેમ શ્રીમદ રાજચંદ્રજીએ એક પણ વાત પોતાના અનુભવ વિના લખી નથી. અને જ્યારે આયુષ્યનો યોગ પૂર્ણ થાય ત્યારે આ પુરુષ એમ લખે કે થોડા કર્મો અવશેષ રહી ગયા, ભોગવવાના બાકી છે. બાકી છે એટલે એમણે લખ્યું કે રહ્યો કર્મનો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને જઈશું સ્વરૂપ સ્વદેશ ધામ રે. બસ એક દેહ એ તો અમારે નિર્જરા માટેનો છે, હવે બંધ માટેની વાત જ ભૂલી જાઓ, ફરગેટ. આ તો આયુ કર્મ એવું હતું, પૂર્વે નિબંધન કરેલું હતું એટલે એમાં અમે કંઈ ફેરફાર ન કરી શક્યા, પણ બાકીના તો બધા જ કર્મોનો હિસાબ પતાવી દીધો. વસોની અંદર બેઠા છે, મુનિશ્રી સાથે સ્વાધ્યાય ચર્ચા ચાલે છે અને અમદાવાદના વિદ્વાન ગોપાળદાસભાઈ આવ્યા છે. સુંદર વિલાસનો ગ્રંથ અને કર્મગ્રંથ બે સામે પડ્યા છે. સુંદર વિલાસના ગ્રંથની અંદર કૃપાળુદેવ કહે છે કે તમે જુઓ, એ ગ્રંથની અંદર શીશી ખામી છે, શીશી અપૂર્ણતા છે, ક્યાં ક્યાં છે તે અમે બધું જ જાણીએ છીએ. અને પછી કહ્યું, ગોપાળભાઈ જૈન દર્શનની વિશેષતા શું છે? ગોપાળભાઈ તો કઈ ઉત્તર ના આપી શક્યા. એમને થયું કે પ્રભુ આપ કઈ વિશેષતાની વાત કરો છો, કઈ અપેક્ષાએ? તો કે જે ક્યાંય નથી કહ્યું એવી વિશેષતા મને કહો. આત્માની વાતો બધે છે, અધ્યાત્મની વાતો બધે છે, જીવ શિવની વાતો બધી જગ્યાએ છે, પણ આ જૈન દર્શનમાં એવી કઈ અદભુતતા છે? પોતે જ જવાબ આપે છે. આત્માની પ્રત્યેક સ્થિતિની અંદર એને લાગેલા કર્મ, એનો બંધ, એની સત્તા, એનો ઉદય, એની ઉદીરણા અને તેમાંથી છૂટવા અંગેના યોગની વ્યવસ્થા, એ બંધ અને મોક્ષની યથાર્થપણે વ્યવસ્થા કેનાર જો કોઈ હોય તો જૈન દર્શન સિવાય ક્યાંય કીધી નથી. એક એક આત્માની એની નિગોદની ભૂમિકાથી માંડી અને અયોગી સ્થાનક સુધીની ભૂમિકા સુધીમાં કયા કયા પ્રકારના કર્મો કેવી કેવી રીતે રહ્યા છે અને એના બંધ કેવા પડ્યા છે અને એ બંધની નિવારણ કેવી રીતે થઈ શકાય, એ પ્રકૃતિને કેવી રીતે બદલી શકાય, સંક્રમણ અપક્રમણ ઉદીરણા આ બધી જ વ્યવસ્થા જે આ સર્વજ્ઞ જૈનના સર્વજ્ઞએ જે કહ્યું છે એવું અન્યત્ર કહ્યું નથી. એટલે જીવની પૂર્ણ મુક્તિનો યોગ અન્યત્ર પ્રાપ્ત થતો નથી. કેવી અદભુત વાત મૂકી. અને ત્યાર પછી ગોપાળભાઈએ આશ્ચર્ય પ્રગટ કર્યું એટલે એને સમાધાન આપ્યું કે કર્મગ્રંથના છેડે આત્મા રહે છે. આ કર્મગ્રંથમાં જણાવેલી એક એક કર્મની પ્રકૃતિ અને તેની સ્થિતિઓનું આ જીવે અનુભવ કરી, વેદન કરી અને આખા ગ્રંથનું અવલોકન કર્યું છે. આપણે કંઈ સમજી શકીએ આની અંદર? અજ્ઞાની પુરુષનો અજ્ઞાનનો અતિશય, એક એક પ્રકૃતિની સ્થિતિનું અમે વેદન અનુભવ કરીને કર્મગ્રંથનું અવલોકન અમે કર્યું છે. પૂર્ણતાના લક્ષ્ય સાધનાની શરૂઆત એ સાધનાની પહેલી સફળતા છે. કૃપાળુદેવના જીવનની અંદર જોઈએ તો એમની સાધના છે. એટલે હું મુંબઈને કૃપાળુદેવની સાધના ભૂમિ કહું છું, યોગ ભૂમિ કહું છું. એટલા માટે કહું છું કે એમના જીવનમાં જે આ 21 વર્ષથી 31-30 વર્ષ સુધીનો જે આખો કાળ ગયો છે એ એમણે કર્મનો હિસાબ ચૂકવી નાખ્યો છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુઓ છે જે દેખી શકાતા નથી, એમાં પણ કર્મન વર્ગણા આટલી બધી સૂક્ષ્મ અને એ અમૂર્ત એવા આત્મ સ્વરૂપ સાથે લાગેલી કર્મણ વર્ગણા, એનું સ્વરૂપ કેટલું બધું સૂક્ષ્મ કે જીવ કર્મ સાથે છે. અનંતા કર્મો સાથે રહેલા જીવને હજી આ જગતના કોઈ વૈજ્ઞાનિકોએ જોયો નથી, જ્ઞાનીઓએ પણ જોયો નથી. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો તીહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો પૂર્વ અવસર એવો ક્યારે આવશે એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં ગજા વગર ને હાલ મનોરથ રૂપ જો તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો પ્રભુ આજ્ઞાએ થાશુ તેજ સ્વરૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે
સર્વજ્ઞ પરમાત્મા એના જ્ઞાનમાં જે પદ જોયું છે જેને ભગવાન પણ કહી શક્યા નથી કારણ કે અનુભવ ગોચર છે એને જ અમારે અનુભવ કરવો છે કરી રહ્યા છીએ અને રાજચંદ્રનો નિશ્ચય એ જ છે અને એ જ સ્વરૂપ પામવું છે નથિંગ લેસ ધેન દેટ તીર્થંકર થવાની ઈચ્છા નથી પણ તીર્થંકરે જે કર્યું છે તે કરવું છે એવી કોઈ વસ્તુ નથી કે જે તીર્થંકર સમજી આવી અમે ન સમજી શકીએ સહજ સ્મરણે પૂર્ણ વિતરાગનો સર્વજ્ઞ દેવનો બોધ અમને સહેજે સાંભળી આવે છે જે જ્ઞાન મહાવીરને વિશે હતું તે જ્ઞાન અંતરની અંદર પડ્યું છે આવૃતપણે છે તેનો આવિર્ભાવ કરવાનો છે અને પછી કહ્યું જગતના સર્વ જીવોની અંદર તે જ્ઞાન છે કેમ કે પ્રત્યેક આત્મા એ અનંત જ્ઞાનનો ધણી છે
સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય સદગુરુ આજ્ઞા જિન દશા નિમિત્ત કારણમાં
શું આત્મસિદ્ધિનો યોગ છે પૂર્ણ યોગ આ આત્મસિદ્ધિ એક એક એની અંદરના સિદ્ધાંત વ્યવહાર કોઈ એકાંત નહીં આત્માની વાતમાં પણ કોઈ ઊણી વાત નહીં છતાં નિશ્ચય અને વ્યવહાર અથવા જૈન દર્શનના અનેકાંત સ્વરૂપથી જૈન વિદ્વાનોએ સંતોએ જ્ઞાનીઓએ આચાર્યોએ અને સર્વજ્ઞોએ આખા જગત અને એના પદાર્થોને એના અનંત પ્રકારથી અનેક દ્રષ્ટિકોણથી જોયા અનેકાંત દ્રષ્ટિથી જોયા અને સ્યાદવાદ શૈલીથી એનું નિરૂપણ કર્યું ભગવાન કહે છે કે એ સ્યાદવાદ શૈલીને તો કોઈ વિરલાવો જ જાણે છે એવો વિરલ પુરુષ એમણે સ્યાદવાદ શૈલીથી છ પદનો પત્ર અપૂર્વ અવસર મૂળ માર્ગ આત્મસિદ્ધિ એ દ્વારા આપી અને એમણે પોતાની અનુભવની ગાથા આપણને કીધી છે આ નિશ્ચય કીધો અને પછી કહ્યું કે આની અંદર આટલું બાકી રહ્યું છે થોડો કર્મનો છે કર્મ જેને દેખાય એના જ્ઞાનની સૂક્ષ્મતા કઈ એ જ્ઞાનનો પ્રકાર કયો જે પુરુષ જે યોગીન્દ્ર પોતાના સત્તામાં રહેલા કર્મો જુએ છે વધારે હતા એ પણ જોયા થોડા બાકી રહ્યા એ પણ જોયા અને ભોગવવામાં અવશેષ રહ્યો એ પણ જોયો અને ભોગવાઈ જશે એવી પ્રકૃતિ છે એ પણ જોઈએ ને તો આવી સૂક્ષ્મતા કર્મની શાસ્ત્રકારો વર્ણવી છે એવી કર્મના જથ્થાને એના સમૂહને એના સ્કંદને પોતાના આત્મદ્રવ્ય સાથે લાગેલા છે અને એને જોયા અને એનો હિસાબ કર્યો કે હવે થોડા બાકી આપણે કહીએ કે બસ હવે 5 કલાકનું કામ છે હવે આટલું જ કામ છે હવે આટલું તો હું આટલા વખતમાં પૂરું કરી નાખીશ આ કામ તો કે સાંજ સુધીમાં પૂરું થશે આ કામ તો જેમ ઓલો કે ને માણસ કારીગર કે સાહેબ હવે રાત પડી ગઈ છે પણ હું કાલ તમને સવારે કરી દઈશ એમ સાહેબ હવે આયુષ્ય પૂરું થઈ ગયું છે પણ બીજા ભાવની અંદર ફેંસલો છે જે જન્મો આપણે જાણતા નથી
એ જન્મની અંદર કર્મનો હિસાબ થઈ જશે. તો નવા નહીં બંધાય, ત્યાં અનુબંધ નહીં પડે. અને કેવું જ્ઞાન કેવું, અને કેવો યોગ કેવો, એને કેવી યોગની સાધના કરી કે જે વેદવાના છે, વેદ્યા વેના જે નિવૃત્ત થવાના, એને વેદી લેવાના. અને વેદવા માટે થઈને એમણે આ સંસારની અંદર વેપાર કર્યો, વ્યવહાર કર્યો, પણ ત્યાં ક્યાંય લેપાયા નહીં. કે અરે, હીરા માણેકનો વેપાર કરો છો તો તમારી વૃત્તિ ક્યારે ચલાયમાન થાય ખરી? મુનિશ્રી પ્રશ્ન કરે અને જવાબ દે, મુનિ, અમે તો એને કાળકોટ 20 દેખીએ છીએ. અરે સાહેબ, સૌભાગભાઈ ને ડુંગરભાઈ કહે કે પ્રભુ જરા જાળવો, આ બતાવીએ છીએ કે જુઓ ડુંગરસિંહભાઈ, આ હીરા, આ મોતી, આ રત્ન, અને આ કહેવાય અને આ કહેવાય, ના ના જાળવો, આ ક્યાંક પડી જશે, ખોવાઈ જશે. ખોવાઈ શું જાય, અમારું છે તે ક્યાંય જવાનું નથી. નિર્લેપતા, એની અપૂર્વતા, એની નિષ્પૃતા. પછી પાછું સમજાવે છે ડુંગરસિંહભાઈ ગોસડિયાને કે જેમ શરીરની અંદર રોગ થાય ને ગુમડા થાય, એની અંદર પરુ થાય, રસી થાય, એમ આ હીરા મોતી રત્નો એ તો ધરતીનો રોગ છે, અને અમે તો એને રોગ જાણીએ છીએ. એટલે અમારી ક્યાંય એની આસક્તિ નથી, એના તરફની અમારી કોઈ મોહ બુદ્ધિ નથી. રજ કણે કે ધીમઈ માનિક દેવની, સર્વે માન્ય ઉદગલ એક સ્વભાવ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અને રજકણ, પરમાણુના સ્વભાવથી અમે આ જગતને જોઈએ છીએ. રજકણ હોય કે વૈમાનિક દેવની રિદ્ધિના વર્ણન જે આચાર્યોએ કર્યા છે અદભુત, એ બધું અમે એક જ સ્વભાવ માન્યો છે. બધા પુદ્ગલ છે, ભેડા થાય અને વિખરાય, અનિત્ય છે, પર છે, ચેતનની સાથે મોહવશ જોડાયેલા છે. એની નિવૃત્તિ બંધનું કારણ છે, એની નિવૃત્તિ એ જ કરવી, એ જ લક્ષ્ય છે જેનો. માટે એ પદાર્થનો વેપાર એ લેવા માટે નથી કરતા, આખા જગતની પ્રવૃત્તિ લેવા માટે છે, આની પ્રવૃત્તિ દેવા માટે છે. જુઠ્ઠા ભાઈને 22 વર્ષની ઉંમરે પત્રમાં લખે છે, પૂર્વ કાળે જગતમાંથી જે જે પરમાણુઓ ભેળા કર્યા છે તે આ જગતને પાછા સોંપી દઈને નિવૃત્ત થવું છે, એ જ જેની સદા સઉપયોગી, સૌથી વાલી અને શ્રેષ્ઠ જિજ્ઞાસા છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું, એ જ મારો ધર્મ છે. હું કોઈ ગચ્છમાં નથી, મતમાં નથી, પંથમાં નથી, કેવળ આત્મામાં છું. કેવી અદભુત એમની આંતરિક દશા! કૃપાળુ દેવને કેમ નમસ્કાર છે, કૃપાળુ દેવનો આપણા ઉપર શું ઉપકાર છે! ચતુર્થ કાળની અંદર જે પુરુષનું જન્મવું દુર્લભ હતું, એનો આ કાળે જન્મ થયો છે. અમે આ ઉપાધિ યોગમાં છીએ, આ અમારો ઉપાધિ યોગ અને આ અમારું અસ્તિત્વ, એ તો વનની મારી કોયલ જેવો ઘાટ થયો છે. વગડાના અમે પંખી, અમે આ સંસારમાં ક્યાંથી હોય? મુંબઈ જેવી નગરીમાં કઈ વનની કોયલ આવીને ટહુકા ન કરે, પણ કોઈ એવો કાળનો, કોઈ સંયોગોનો, કોઈ થપાટ લાગી છે, કોઈ ઉદયનો, કોઈ તુફાન આવ્યું છે. ઉદયમાં, તુફાનમાં આવેલે અનાદિકાળના પરિભ્રમણથી થાકીને વિશ્રાંતિ મેળવવા આવેલ જીવ અહીંયા આવીને અવિશ્રાંતિમાં સપડાયો છે, ત્યાં હવે કેમ કરવું? અને કેમ કરવામાં યોગ માર્ગ વિતરાગનો લે છે, મહાવીરનો માર્ગ પકડી લીધો. જિનેશ્વરના દેવનો માર્ગ 2500 વર્ષથી જે શાસન વિચ્છિન્નપણાને પામ્યું છે, વિચ્છેદપણાને પામ્યું છે, આ કાળમાં ક્ષાયિક સંકેત ન હોય, આ કાળમાં મોક્ષ ન હોય, આ કાળમાં જિનકલ્પી સાધુ ન હોય, આ કાળમાં આ ન હોય, અરે બધું અપેક્ષાએ કહ્યું છે, એકાંતે કહ્યું નથી. કૃપાળુ દેવ લખે, સૌભાગભાઈને હૈયાધારણ મુનિશ્રીને, મોક્ષ તો આ કાળમાં પણ હોય, દાતા દુર્લભ છે, મોક્ષ દુર્લભ નથી. આ કાળમાં સત્પુરુષનો યોગ થતો નથી. કાળની હીનતા એવી છે કે જીવ સત્પુરુષને ઓળખો ઓળખતો નથી. જ્ઞાનીને ઓળખવાની દ્રષ્ટિ મળે તો ભૂમિ સત્પુરુષ રહિત નથી. જગતમાં કોઈ કાળ એવો નથી કે જ્યારે જ્ઞાનીઓ વિદ્યમાન ન હોય. સ્થળની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ અદલ બદલ હોઈ શકે છે, મહાવીરનો પૂર્ણ અવિભક્ત સનાતન જૈન માર્ગને પ્રકાશનાર આ નવયુગનો નવ પ્રવર્તક એમની અંતરચર્ય આપણને ઉપયોગી છે, કેમ કે આપણે ઉદયમાં સપડાયેલા છીએ. આપણને વ્યવહાર છે, આપણને સંસાર છે, આપણને બાહ્ય ઉપાધિની વળગણા છે. આ પુરુષ કહે છે કે છે, આ બધું છે, અને છતાંય પુરુષાર્થ એ ઓપન છે, બંધ નથી. બાકીની બધી સ્થિતિ નિર્ધારિત થયેલી છે. ચાલ્યું છે ને હમણાં ક્રમબદ્ધ પર્યાયનું, બધું ક્રમબદ્ધ છે, બધું ક્રમબદ્ધ છે. ક્રમબદ્ધ જડને લાગુ પડે, ક્રમબદ્ધ ચેતનને લાગુ ન પડે. એ જડની વાત છે કે કમ્પ્યુટરમાં ફીડિંગ કર્યું હોય પછી એક પછી એક આવે તો એ જ આવે, જે ફીડિંગ કર્યું એ જ આવે. એમ કર્મ જેમ બાંધાની પ્રકૃતિ આવે, પણ જે ચેતનનો સવાલ છે એ ગમે તે પ્રકૃતિને ખેંચે. સંક્રમણ અપક્રમણ ઉદીનના આ બધા ચેતનના બધા પ્રયોગો છે. વાર્સ ઘડિયાળમાં આપણે એક સેલ નાખી દઈએ અને પછી કહીએ કે આ ઘડિયાળ જુઓ, આ 27મી તારીખે 27મીનો આવે છે, અને 3માં 5 જ કાંટો 11 ઉપર આવે છે, ને નાનો કાંટો 3 ઉપર આવે તો એમ જ આવે ને. એમાં મારી શું નવાઈની વાત છે? એમાં શું તમે અમને ક્રમબદ્ધ સમજાવો છો? એ ક્રમબદ્ધ તો જડની ક્રિયા છે, અને ક્રમબદ્ધની પર્યાય એ જ્યાં સુધી કર્મ જડ તરીકે ત્યાં રહે, જ્યાં ચેતનનો પુરુષાર્થ જાગૃત થાય ત્યાં ક્રમબદ્ધતા ચેતનને લાગુ પડે, તો આ જગતની અંદર યોગ જેવી કોઈ ચીજ ન હોય. આત્મા તૂટસ્થ નથી, પરિણામી છે. અને સ્વપરિણામી આત્મા એ છે દ્રવ્યની અંદર ચેતનની પ્રભુસત્તાને જો આપણે માન્ય ન કરતા હોય તો જડની સત્તા ઉપર ચેતનની બંધ અને મોક્ષની આધાર રહેલો છે કે ચેતનના પુરુષાર્થ ઉપર રહેલો છે? કૃપાળુ દેવે આપણને આ એક જબરજસ્ત આપણને સધ્યારો આવ્યો કે અંદરથી જો આત્મતત્વ જાગૃત થયું, કેવળ અંતર્મુખ થવાનો વિતરાગનો માર્ગ, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં, કેવળ નિજ પરિણામનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્માણ. અરે આ તો દેહ છતાં નિર્માણની વાત કરી. આપણે તો કહીએ કે ભાઈ આપ મુવા વિના સ્વર્ગે ન જવાય, મોક્ષે જવાય કે નહીં જવાય? મૈરા વિના મોક્ષે જવાય માર્ગ કૃપાળુ દેવે કીધો કે મોક્ષને માટે મરવાની જરૂર નથી, જીવન મુક્ત દશા પ્રાપ્ત થાય, દેહ છતાં નિર્માણ પ્રાપ્ત થાય. અને એને નિર્માણ પ્રાપ્ત થયું એ જ પુરુષ કહી શકે કે બીજો દેહ ભલે આવે કર્મ માટે આવશે, બાકી મુક્તિની અંદરનો નિર્ણયમાં કોઈ બદલ નથી, અમે જાસું સ્વરૂપ સ્વદેશ ધામ. આટલા નિશ્ચયથી પુરુષ કહી શકે એ મૂર્છાવાદનો આરાધક છે. એને ભગવાન મહાવીરનું બીજું વ્રત જે સત્ય છે એ ખ્યાલ નથી, એ અજ્ઞાનનું લક્ષણ છે. જેમણે આટલા આ જ્ઞાનનો ક્ષયોપશમ છે જન્મ જન્માંતરનો, કૃપાળુ દેવે યોગ આપ્યો ઉદયને ભોગવી લેવાનો, બળવાનપણે વેદી લેવાનો, નવા કર્મ ન બાંધવાનો, અનુબંધ ન પાડવાનો. બંધ અનુબંધમાં જૈન દર્શનમાં આત્માનો બંધ અનાદિથી છે, ક્યારે આત્મા શુદ્ધ હતો જ નહીં. માટે બંધ ઉદયમાં આવે એ તો આવશે જ, બંધની ચિંતા કરમાં અનુબંધ ન પડે એના તરફ ઉપયોગ રાખ. અને આ ઉપયોગની વાત એમણે પોતાના જીવનના વ્યવહાર દ્વારા બતાવી કે સંસારમાં રહીને આ પ્રકારનો જે 15 ભેદે સિદ્ધ છે એની કલ્પના છે કે આમાં રહીને મોક્ષ મેળવી શકાય છે. જાતિ વેશનો ભેદ નહીં કહ્યો માર્ગ જો હોય, ક્યાંય ભેદ નથી. કોઈ પણ જીવ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે અને કદાચ એની અંદર હોય તો ઉત્કૃષ્ટ અદભુત આશ્ચર્યકારક એવું એકાવતારીપણું પ્રાપ્ત કરવું એ મોક્ષની સમકક્ષ અવસ્થા જ છે, જેનું એકાવતારીપણું નિશ્ચયપૂર્વકનું છે. જેમ ગાંધીજીએ કહ્યું કે શ્રીમદ તો અસંસારી હતા, આપણે બધા જીવો સંસારી છીએ, આપણે હજી આપણી યાત્રા અનંતની છે, એમને તો એક ભાવ બસ થાવો, કારણ કે શ્રીમદ વાયુ વેગે મોક્ષ તરફ ધસતા હતા. અને પૂજ્ય ગાંધી સ્વામીએ પણ કહ્યું કે અદભુત અને આશ્ચર્યકારક એવું આ કાળને વિશે એ પુરુષે એનું એકાવતારીપણું પ્રાપ્ત કર્યું એ એનો કેવો યોગ. પૂર્ણ યોગથી જ્યારે સાધનાનો પ્રારંભ થાય છે ત્યારે જીવનની પ્રત્યેક ક્રિયા, જીવનનો શ્વાસ એ મુક્તિ તરફનું પ્રયાણ હોય છે. આને જ જ્ઞાનીઓ યોગ કહે છે. એ યોગના મહાયોગીન્દ્ર આપણા માટે અદ્ભુત પ્રેરણારૂપ છે, કેમ કે આપણે પણ જીવનમાં એ છે કેવી રીતે કરવું. તો આ જીન દર્શનના તત્વો જાણીને વિતરાગના માર્ગની અંદર સંસારમાં રહીને સંસાર કેમ કાપવો, અને મુક્તિનો માર્ગ કેમ ટૂંકો કરવો, એ ટૂંકો કરવાની વાત, એની રહસ્ય એ કૃપાળુદેવના જીવનની અંદર જો વચનામૃતની અંદર જોઈને એની આંતરદશાનો અનુભવ કરી અને જો એનું અવલોકન કરવામાં આવે તો જેણે આત્માને મુક્તિના માર્ગે જવું છે એને કૃપાળુદેવના જીવનમાંથી ઘણું ઘણું મળી રહેશે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણ.